13-8-1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 69.
અંતર્મગ્ન થાય છે, સ્વરૂપમાં મગ્ન થાય છે. એ પહેલા કેવો પુરુષાર્થ અને કેવો પ્રયોગ હોય છે અને વર્ણન છે. જે જીવ સ્વરૂપ નિર્ણયને લીધે સ્વરૂપની સમ્મુખ વર્તે છે, તે સ્વરૂપ સમ્મુખતામાં પોતાની મહાનતા જ્ઞાન સમક્ષ છે, પોતાના જ્ઞાન સમક્ષ પોતાનું મહાન સ્વરૂપ છે. અને સ્વરૂપની મહિમા આગળ, જગતના સર્વ પદાર્થની મહિમા, આખા જગતની મહિમા, જગતના કોઈ પણ પદાર્થની મહિમા ઉડી જાય છે. અને જગતના પદાર્થો ની મહિમાને લીધે જે પરિણમનમાં દીનતા હતી, એ દીનતા રહેતી નથી. ઉલટાનું પુરુષાર્થનું જોર હોવાને લીધે કોઈના પણ આલંબન વિના આત્મ સ્વરૂપના ને લક્ષમાં લઈને ધૂમવાળું પરિણામ ચાલે છે. તે ઉપરાંત આવા પુરુષાર્થનો ઉપાડની સાથે પોતાના અંતર અવલંબન થવા અર્થે અન્ય સર્વના આલંબન વિના ધૂમ ચાલે છે, અર્થાત વિચાર સાથે અધરથી ધૂમ ચાલે છે. અધરથી ધૂમ ચાલે છે એમ કહેવાનું કારણ એ છે કે એ ધૂમમાં કોઈ નિમિત્તનું અવલંબન તો નથી. દેવ ગુરુ શાસ્ત્ર કોઈનું અવલંબન નથી, પણ રાગની મંદતા આટલી થઈ, કષાયની મંદતા આટલી થઈ, એનું પણ અવલંબન નથી. અથવા સ્વરૂપનો મહિમા પૂર્વ પર્યાયમાં આવ્યો છે માટે હવે આગળ વધી રહ્યો છે, એવું પણ પર્યાયનું લક્ષ્ય નહીં હોવાને લીધે, ત્યાં ચાલતી અવસ્થાનું લક્ષ્ય નહીં હોવાને લીધે, અને લક્ષ્ય એકનું શુદ્ધાત્મા ઉપર, ધ્રુવપદ ઉપર, અનંત સામર્થ ઉપર લક્ષ્ય હોવાને લીધે એને એ ધૂનને બીજાનું અવલંબન નહીં હોવાથી, આવું કોઈ અવલંબન નહીં હોવાથી અને માત્ર સ્વરૂપનું અવલંબન થવા અર્થે એક જોર ચાલે છે, પુરુષાર્થ ચાલે છે, એને ધૂન કહેવામાં આવે છે. ધૂનનો અર્થ એ છે કે જે વિષયની ધૂન છે એમાં બીજો વિષયનો અભાવ છે, એટલે એને ધૂન કહે છે. અને એમાં જોર વર્તે છે. માત્ર જ્ઞાનની સમક્ષ પોતાનું સ્વરૂપ છે એટલું જ નહીં, પણ એમાં જોર છે, આ હું છું એનું જોર છે. એટલે ધૂન કહે છે. અને એ સ્વરૂપ લક્ષ જે છે એને કારણે પોતાનું જે વિકાસ પામતું આગળ વધતું જે પરિણમન એટલે એ જોર વધતું જાય છે, પુરુષાર્થ વધતો જાય છે. એ વધતો જાય છે એવું જોવા પણ તે જીવ ત્યાં રોકાતો નથી. આ તો એનું વર્ણન કરતા એ વાત કહેવામાં દર્શાવવામાં આવે છે. પણ એ જીવને પોતાને તો એની વધતી દશાને પણ જોવાનો ત્યાં બનતું નથી. એનું નામ એને ધૂન છે એમ કહેવામાં આવે છે. હું આગળ વધતો જાઉં છું, દશા વિકાસ પામતી જાય છે, પુરુષાર્થ વધતો જાય છે એવું જોવા રોકાતો નથી. એવું જોવા રોકાય તો એનું જોર તૂટી જાય. કેમ કે એને તો જેવું જ્ઞાનમાં સ્વસ્વરૂપ છે એવી પૂર્ણ દશા ન થાય, પૂર્ણ સ્વરૂપ છે એવી જ પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી અવસ્થા સામે જઈને શું કરવું છે? જ્યાં સુધી પોતે જેવો છે એવી જ પૂર્ણ અવસ્થા ન અનુભવ ગોચર થાય અથવા ઉત્પન્ન થાય ત્યાં સુધી જેવી જે કોઈ અવસ્થા ઉત્પન્ન થઈ એમાં શું એ કોઈ વિશેષતા એને એમાં ભાસતી નથી. વિશેષતા થવા છતાં વિશેષતા ભાસતી નથી એમ જોવા. તેથી આગળ વધતા પરિણમનને જોવામાં પણ તે જીવ રહેતો નથી. પરંતુ તેનું એક જ લક્ષ્ય, તેનું એક જ લક્ષ્ય ઉપર લક્ષ્ય હોવાને લીધે, લક્ષ્ય એટલે ધ્રુવ સ્વભાવ સ્વસ્વરૂપ, એના ઉપર એ લક્ષ્ય છે સ્વસ્વરૂપ, એના ઉપર લક્ષ્ય જ્ઞાનનું લક્ષ્ય હોવાને લીધે અને બીજે ક્યાંય લક્ષ્ય નહીં હોવાને લીધે તે ધૂન અધરથી ચાલે છે. આ ધૂન અધરથી ચાલવાનું કારણ જ્ઞાનમાં સ્વરૂપનું લક્ષ્ય છે તે છે. સ્વરૂપ લક્ષ્ય જોર ઉપડ્યું એને અહીંયા ધૂન કહેવામાં આવે છે. અને સ્વરૂપ લક્ષ્ય જે જોર ઉપડ્યું એમાં પુરુષાર્થનો વિષય, જોર એટલે પુરુષાર્થનો વિષય અને લક્ષ્ય એટલે જ્ઞાનનો વિષય, એક સ્વસ્વરૂપ જ છે ને બીજું કાંઈ નથી એમ અહીંયા સ્પષ્ટ કરવું છે. એટલે એને ગુરુદેવ શ્રી એમ કહે છે અધરથી ધૂન ચાલે છે. માણસોને પૈસા કમાવાની ધૂન ચડે છે ઘણા, તો જે પૈસા કમાયેલો હોય એને લઈને જે સગવડતા હોય એને ભોગવવામાં પણ એનું લક્ષ્ય ન રહે, ખાવા પીવામાં લક્ષ્ય ન રહે, એની એક ધૂન ધૂન હોય એમાં લક્ષ્ય જે બાજુ છે એની ધૂન ઉપડી છે બસ, પછી એને બીજું લક્ષ્ય નથી રહેતું. ફરવા જવું, ફરવા જવું, પ્રાપ્ત સંયોગોને ભોગવવા એવું કોઈ એને લક્ષ્ય નથી રહેતું. એનું નામ ધૂન કહેવામાં આવે છે. અત્યારે એની ધૂનમાં છે, કાંઈ સાંભળશે નહીં, કાંઈ વિચારશે નહીં, એનો અર્થ બીજું કાંઈ એમ એને એના પરિણામમાં બીજું કાંઈ દાખલ થવું અશક્ય થઈ જાય છે. એવું અનવકાશવાળું પરિણમન થઈ જાય છે, બીજા કોઈનો અવકાશ નહીં એવું પરિણમન થાય છે. ત્યારે એને એ પરિણામમાં વિકલ્પનો ઉત્પાદ થવો, નિર્વિકલ્પ સ્વરૂપના આવા ધૂનવાળા પરિણમનમાં વિકલ્પનો ઉત્પાદ થવો બંધ થાય એવું એ તબક્કો આવી પહોંચે છે. ધૂન અધરથી ચાલે છે અને ચાલુ રહેતા એમાં લક્ષિત વિષયનો રસ આવે છે. એ ધૂનની અંદર જે સ્વરૂપ છે એ સ્વરૂપનો ચિદરસ રસ ઉત્પન્ન થાય છે, આત્મરસની ઉત્પત્તિ છે એ ધૂનની અંદર. અને એ રસ વધુ ને વધુ ગાઢ થતો જાય છે, એટલો એ નિર્વિકલ્પ રસ અવગાઢ થાય છે કે વિકલ્પને ઉત્પન્ન થવાની સ્થિતિ બંધ થાય એવી જગ્યાએ આવે છે ત્યારે એને પરિણમન લીન થઈ ગયો, અંદર ઉતરી ગયો ઉપયોગ અને સીધો ઉપયોગ થયો, અનુભવ થયો, સમ્યક દર્શન થયું, એ બધી બધા નામ એને આપવામાં આવે છે. સમયસારની 144 ગાથામાં અમૃતચંદ્રાચાર્ય દેવે એને સમયસાર કહ્યું કે આ જ સમયસાર છે, આ જ સમ્યક દર્શન છે, આ જ સમ્યક જ્ઞાન છે, આ જ સમયસાર છે, આ જ આત્મખ્યાતિ છે, એવા બધા નામ મહેતા છે. એટલે એવી ધૂન ચાલુ રહેતા તેમાં લક્ષિત વિષયનો એટલે નિજ આત્મ સ્વરૂપનો રસ આવે છે, એ રસ જામે છે એટલે વધુ અવગાઢ થાય છે. માત્ર ઉપલક વાંચન વિચારણામાં આ પ્રકારની ધૂન કે રસ હોતા નથી. હવે અહીંયા એનો તફાવત બતાવવામાં આવે છે કે મુમુક્ષુ જીવ શાસ્ત્રની વાંચન વિચારણા તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે પણ જ્યાં સુધી પુરુષાર્થે ચડતો નથી, સન્મુખ થઈને, ત્યાં સુધી એને વાંચન વિચારણામાં આ પ્રકારની ધૂન હોતા નથી કે આવો કોઈ આત્મરસ ઉત્પન્ન થતો નથી. આ ધૂનમાં તો એક સ્વભાવ માત્ર જ વિષય છે, બીજો કોઈ વિષય નથી, એકલો સ્વભાવ જ વિષય છે. અને તે પણ એવા પ્રકારે કે તેનું ધ્યાન બીજે રહેતું નથી. એક જ વિષય છે અને એનું ધ્યાન બીજે ન જાય એવા પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. તે પોતાના જ વિષયમાં તીવ્ર જાગૃતિ વાળો અને અન્ય સર્વથી ઉદાસીનતા વાળો ભાવ છે. એમાં પોતાના ધૂનના વિષયમાં ઘણી જાગૃતિ છે, નિર્વિકલ્પ છે, એટલે ઊંઘની જેમ પ્રમાદનો વિષય નથી નિર્વિકલ્પ, પણ અત્યંત સ્વરૂપને વિશે અત્યંત જાગૃતિનો પ્રકાર છે. અને અન્ય સર્વ ઉદય ભાવોમાં અને ઉદયના વિષયોમાં ઉદાસીનતા વાળો ભાવ છે, નિરસ પરિણામ છે. બીજા કાર્યો સાવધાનીથી કરવા પડે એવા પ્રકારના જો સામે આવે તો એકદમ એને બોજો લાગે છે. સામાન્ય રીતે એની વ્યવહારની સાવધાની, વ્યવહાર કાર્યોની, ઉદય કાર્યોની સાવધાની ઘટી જાય છે. પણ કોઈ કામ એવા હોય છે કે જેની અંદર સાવધાનીની આવશ્યકતા ઊભી થાય તો એ સાવધાની કરવામાં એને બોજો લાગી જાય, માં કોઈ બોજો ઉપાડવો પડે એવું લાગે, એવી સ્થિતિ એમાં ઉત્પન્ન થાય છે. બાકી પ્રાય જે રૂટિન રોજિંદા ઉદય કાર્યો છે એમાં એની ઉદાસીનતા છે, નિરસ છે, અને પોતાના જ વિષયમાં સ્વ સ્વરૂપને વિશે તીવ્ર જાગૃતિ વર્તે છે. તે કહેવા એટલે બોલવા માત્ર નથી, આ માત્ર કથનનો વિષય નથી, પણ ખરેખર આવું પરિણમને ઉત્પન્ન થાય છે. પરંતુ આવી ખરી ધૂન લાગે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહીં એવી ખાતરી, ગેરંટી અનુભવી પુરુષોએ પ્રસિદ્ધ કરી છે કે જો જીવને આવી ધૂન લાગે તો એને આત્મ સ્વરૂપ પ્રગટ થયા વિના, પ્રગટ અનુભવ ગોચર થયા વિના રહે નહીં. જે આત્મ સ્વરૂપ જ્ઞાનની સમક્ષ આવ્યું એ આત્મ સ્વરૂપને વિશે ધૂન લાગી તો એનો જેવું સ્વરૂપ છે તેવો તદાકાર તાદૃશ અનુભવ થયા વિના રહેતો નથી. કેમ કે સ્વાનુભવ રૂપ પરિણમવું એવો જ એનો સ્વભાવ ધર્મ છે. કેમ ત્યાં એવું થવાનું કારણ બને છે કે મૂળ વસ્તુ જે છે એ સ્વાનુભવ ગોચર છે અને સ્વાનુભવ રૂપ પરિણામ થવા એ વસ્તુનું સ્વરૂપ છે, એ વસ્તુનો સ્વભાવ છે. અન્યથા પરિણામ થવા એ વસ્તુનો વિભાવ છે, પોતાનો એ કાંઈ સ્વભાવ નથી. તેથી ત્યાં સ્વરૂપ પ્રગટ્યા વિના રહે નહીં તેવી ખાતરી અનુભવી પુરુષો એ પ્રસિદ્ધ કરે છે. એટલે કે એમ કહેનારે પોતાના અનુભવથી એ વાત કહી છે, ખાતરી આપી છે, એમ કાંઈ અધરથી આપી નથી, અનુમાન કરીને કોઈ કલ્પના કરીને ખાતરી આપી છે એમ નથી, પણ પોતાના અનુભવથી ખાતરી આપી છે કે અમને પણ આ પ્રકારે અનુભવ થયો છે અને જે કોઈ પણ જીવને આ પ્રકારનું પરિણામ ઉત્પન્ન થાય એ અનુભવ સુધી પહોંચે છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી, શંકાનો અવકાશ નથી, આની અંદર શંકાની કોઈ ગુંજાશ નથી. જે સ્વભાવ વિશેનું કાર્ય છે અથવા સ્વાભાવિક કાર્ય છે, તે સ્વાભાવિક કાર્ય અન્યથા થવા કોઈ રીતે સ્વાભાવિક કાર્ય અન્યથા થાય તો વસ્તુનો નાશ થઈ જાય. કેમ કે વસ્તુ તો સ્વભાવરૂપ છે, એનું કાર્ય સ્વભાવરૂપે થવાનું જે પદ્ધતિ છે, જે વિધિ છે, જે ક્રમ છે, એ ક્રમમાં પ્રવેશ કરે, વિધિમાં જીવ પ્રવેશ કરે અને એનું પરિણામ બીજી રીતે આવે તો વસ્તુનો નાશ થાય, એવું તો કોઈ દિવસ બની શકે નહીં. એટલે એ વસ્તુ ત્રણે કાળે અફર અધ્યાત્મ સિદ્ધાંત તરીકે રહે છે, અધ્યાત્મ સિદ્ધાંત છે. વળી આવા વિશિષ્ટ પરિણામમાં જે રસ આવ્યો, જે રસ ઉત્પન્ન થયો, તેનું સ્વરૂપ બતાવતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે તેને બહાર આવવું ગોઠે નહીં. એ રસનો સ્વભાવ છે, પરિણામના રસનો એ સ્વભાવ છે કે જે વિષયમાં જે પરિણામમાં રસ ચાલતો હોય એથી બીજા વિષયમાં પછી એને જવું ન ફાવે, ગમે નહીં. વિષય બદલવો જેમાં રસાન્વિત પરિણામ થયું તે પરિણામને વિષય બદલવો પોસાતો નથી, કેમ કે એના રસની અંદર વિઘ્ન ઉત્પન્ન થાય છે, એના રસની અંદર તકલીફ ઊભી થાય છે, અડચણ ઊભી થાય છે, તો એને પોસાતો નથી. એમાં આ તો સ્વભાવ રસ છે, સ્વભાવ રસમાં તો એટલી શાંતિ છે, એટલી મિલાપૂર્તા છે, અને એક આસ્વાદ અમૃતનો આસ્વાદ છે કે એ રસ બદલવો તો કોઈ રીતે ગમે નહીં. એટલે એ વાત લીધી છે કે આવું જે વિશિષ્ટ પરિણામમાં જે રસ આવ્યો તેનું સ્વરૂપ બતાવતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે તેને બહાર આવવું ગૂઠે નહીં, એને આ રસ છોડીને બીજા કાર્યમાં પ્રવેશ કરવું ગમે નહીં. આવી પડે તો પણ એને બોજો લાગી જાય છે. આ વિષયમાં દ્રષ્ટાંત અથવા દાખલો જોઈતો હોય તો શ્રીમદજીના અનેક પત્રો છે, 25, 26, 27, 28, 29, 30 વર્ષના 24 વર્ષ પછીના જે પત્રો છે એમાં અવારનવાર લખે છે કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવીએ છીએ. ઉદય તો ઉદય પ્રમાણે, પૂર્વકર્મ પ્રમાણે આવેલો જ આવે છે. નિરંતર અમે એની સામે નિરંતર અમે ઉદાસીનતાનો ક્રમ સેવીએ છીએ અને તે ત્યાં સુધી કે અધ્યાત્મની ચર્ચા વાર્તા લખવાનું પણ અમારાથી બની શકતું નથી, એ વિષયમાં પણ અમારો ઉપયોગ પ્રવેશ કરતો નથી, પ્રવેશ પામતો નથી. એટલે કોઈ વાર્તો કાગળ લખવાનું શરૂ કરીને અધૂરો છોડી દે છે, અથવા તો આજે લખશું કાલે લખશું એમ દિવસોના દિવસો નીકળી જાય છે, અને કોઈ વારે સામાન્ય મુક્ષુની ક્ષમા માગી લે છે કે આ રીતે અમારાથી હમણાં ઉત્તર ન દેવાય, તો તમે કોઈ અમારા માટે બીજી કલ્પના કરશો નહીં કે બીજું કાંઈ અનુમાન કરશો નહીં. અમારી દશા જ એવી છે કે અમે અત્યારે આ બીજા વિષયમાં જલ્દી પ્રવેશ કરી શકતા નથી. અધ્યાત્મની વાત લખવાનો નિર્વિકલ્પ રસ એવો ઘટાય છે, કારણ કે સામે તો અનેક પ્રકારની યોગ્યતા વાળા જીવો છે. બીજું વાત કરવામાં, સમજાવવામાં, ચર્ચામાં એક સિદ્ધાંત ભૂલતા નથી પોતે, કોઈ જ્ઞાની ભૂલતા નથી. કે કોઈ સમજાવવાથી સમજે છે એ તો વસ્તુ સ્થિતિ નથી, એની યોગ્યતા પાકે અને એક ખ્યાલમાં આવે તો સહેજ અહીંથી કંઈક નીકળી જાય એની યોગ્યતા અનુસાર. તો એવી પરિપક્વ યોગ્યતા વાળા તો લગભગ કોઈ જીવો એમને જોવા મળતા નથી. જો એવી યોગ્યતા હોય તો એને બીજ જ્ઞાન આપતા એમને કાંઈ વાર લાગે નહીં. એક એક શબ્દ કે આ આત્મા છે એ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે એમને, અત્યંત પ્રત્યક્ષ છે. કેમ કે જ્ઞાન પ્રત્યક્ષ અનુભવમાં આવી રહ્યું છે. જે જ્ઞાન ધારાવાહિકપણે અનુભવમાં આવી રહ્યું છે એ જ્ઞાન જ આત્મા છે, અને જ્ઞાન જ આત્મા છે એ વેદ, એ તો વેદક સ્વભાવી વેદક સ્વરૂપી છે. વેદનનો ત્યાગ થવો જ એમાંથી અસંભવિત અને અશક્ય છે, એટલું એ પ્રત્યક્ષપણે વેદન ગોચર છે. પ્રાગ પકડીએ જે યોગ્યતા હોય તો એમાંથી એને બીજ જ્ઞાન મળતા વાર લાગતી નથી, માર્ગવાસન થઈ જાય છે. અને ન યોગ્યતા હોય તો એમને ખ્યાલ આવે છે કે સામે યોગ્યતા નથી, કરી તેને હું કહેશું, ગમે એ કહેશું તો કંઈ એનાથી કાંઈ એને લાભ થાય એવું તો કાંઈ છે નહીં. એટલે જે વૃત્તિ છે એ વિરામ પામી જાય છે. મન મેળાતું સત્સંગ નથી. ચોવીસમા વર્ષમાં 269 મન મેળાપી સત્સંગ અમને જડતો નથી. મન મેળાપીનો અર્થ શું થાય છે? ગુજરાતી ભાષા છે કાઠિયાવાડી. મનને એમ થાય કે બરાબર સત્સંગ મળી ગયો એવો કોઈ સત્સંગ દેખાતો નથી. તેથી કાળક્ષેપ થવો દુર્લભ છે એમ કહે છે. મન મેળાપી સત્સંગનો અભાવ છે, કાળક્ષેપ થવો તે વગર કાળક્ષેપ થવો દુર્લભ છે. અને મોક્ષ કરતા પણ અમને સત્સંગ વધારે પ્રિય છે. પાણી કરતા લાડવો અત્યારે અમને, લાડવા કરતા પાણી અમને અત્યારે વધારે પ્રિય છે, કારણ કે તરસ લાગે છે. આમ વાત છે 269 પત્રમાં. સંગીત દર્શન થયું છે ત્યાર પછી 24-25-26-29 બરાબર 33 વર્ષ થઈ જાય. 10 વર્ષ આયુષ છે, 10 વર્ષ જીવ્યા છે એમનો કહેવાય, 10 વર્ષનું શરીરનું સંયોગનું આયુષ છે. એ તો સદાય જીવે છે, એનો મરવાનો પ્રશ્ન છે. જ્ઞાની સદા જ્ઞાનાનંદના પ્રાણથી જીવી રહ્યા છે. શાશ્વત જીવન એમનું શરૂ થયું છે, એ તો અમર થઈ ગયા છે. અમર ભયે ને મરેંગે, હમ તો અમર ભયે ને મરે કહ્યું છે. આનંદ એ 10 વર્ષમાં ચડતી ધરતી દશા છે. લખે છે કે ત્યારે તો અમે દેહધારી છીએ કે કેમ એ માંડ માંડ યાદ કરીએ ત્યારે લક્ષ જાય છે કે જગતમાં જગતના વ્યવહાર પ્રમાણે વર્તવું પડે, નહીંતર ઉલટી સુલટી કોઈ કલ્પના કરે. બાકી એવી દશામાં એ સમય પસાર કરે છે કે બહારના વ્યવહારનું કોઈ વાર ભાન ભૂલી જાય છે. એ રસ સૂચવે છે. થોડી ચર્ચા કરે છે એ વિષય ઉપર કે આવા વિશિષ્ટ પરિણામમાં જે રસ આવ્યો તેનું સ્વરૂપ બતાવતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે તેને બહાર આવવું ગોઠે નહીં, ગોઠે નહીં એટલે ગમે નહીં, રૂચે નહીં, જચે નહીં, કાઠિયાવાડી રસ તો જીવને રુચિના વિષયમાં આવે છે. પોતાની રુચિનો વિષય જે સ્વસ્વરૂપ છે, રુચિનો વિષયમાં દરેકને રસ ઉત્પન્ન થાય, અરુચિના વિષયમાં કાંઈ રસ ઉત્પન્ન થઈ શકે નહીં. ગુણની રુચિ ઉત્પન્ન થઈ છે, અનંત ગુણનું ધામ પોતે છે, અંદરમાં છે, ક્યાંય બહાર નથી. એ અનંત ગુણનો કોઈ ભેદવાળું લક્ષ્ય કરીને પણ એમાં રસની અંદર ખામી પહોંચાડવાનો પ્રશ્ન નથી. અનંત ગુણોના અભેદ સ્વરૂપમાં અભેદની રુચિ છે, અભેદની રુચિમાં એ જ સ્વરૂપનો ભેદ પણ રુચતો નથી. તો બીજો કાર્ય અને બીજા ઉદયના કાર્ય રુચે એ પ્રશ્ન ક્યાં રહે છે? જે અભેદ સ્વરૂપની રુચિમાં સ્વરૂપના ભેદ પણ રુચતા નથી, તો પછી બીજા વિકલ્પો, બીજા વિષયના વિકલ્પો, ભેદના વિકલ્પો રુચતા નથી તો બીજા વિષયના વિકલ્પો રૂચે એ કેમ બને? રસ તો જીવને રુચિના વિષયમાં આવે છે, અને જ્યાં પોતાના પરમાત્મ દ્રવ્યની રુચિ કેવી રુચિ પાછી અનન્ય રુચિ થઈ, જ્યાં પોતાના પરમાત્મ દ્રવ્યની રુચિ થઈ અથવા એ અનન્ય રુચિ થઈ, ત્યાં તેનાથી બહાર આવવું કેમ ગમે? એ રુચિવંતને એવો રસ વૃદ્ધિગત થાય છે, એવો રસ અવગાડ થાય છે, ત્યાંથી એને બહાર આવવું ગમતો નથી. બેનશ્રીના એક બોલમાં એવી વાત આવે છે, બીજા જીવો એમ જુએ છે કે જ્ઞાની અમુક અમુક પ્રકારના સંયોગો વચ્ચે ઉભેલા છે, પણ અંદરમાં જ્ઞાની ક્યાંના ક્યાં ચાલ્યા ગયા છે ને ક્યાં વિચરે છે એની એને ખબર હોતી
નથી.
તો પોતાની દ્રષ્ટિથી જુએ છે અને પોતાની દ્રષ્ટિથી મૂલ્યાંકન કરે છે, એને અંદરની ખબર પડતી નથી. સામાન્ય રીતે જેની દ્રષ્ટિ આત્મા ઉપર નથી અને જે જીવોની દ્રષ્ટિ ઉદય ઉપર છે, એટલે પુણ્ય પાપના ફળ ઉપર છે, એ જ્ઞાનીને પણ પુણ્ય પાપના ફળ વાળા જોવે છે. તબિયત બગડી તો કઈ પાપનો ઉદય આવ્યો, અને બહુમાનને ભક્તિ બધા કરે તો કઈ પુણ્યનો ઉદય આવ્યો એમ જોવે છે. કેટલા બધા પુણ્ય છે, એ પુણ્ય પાપથી પર થઈ ગયા છે, એ અપેક્ષા એને લાગુ પડતી નથી. તું છોડી દે, એ દ્રષ્ટિકોણથી જોવા જેવું
નથી.
અંદરમાં શું કરે છે, જે દિવ્ય ગુણોની મૂર્તિ છે આત્મા, એના એવા અલૌકિક દિવ્ય પરિણામમાં એ પરિણમી રહ્યા છે, એને શું જોવે? આ પુણ્યનો ઉદય આવ્યો ને આ પાપનો ઉદય આવ્યો ને આ શું જોવે છે? તારી દ્રષ્ટિકોણ પહેલેથી એના ઉપર છે, એ દ્રષ્ટિકોણથી જ્ઞાન દશાને મૂલવણી થઈ શકે નહીં. ત્યાં બહાર આવવું કેમ ગમે? આવા આત્માર્થી જીવને ઉદયમાં આવી પડેલા પ્રસંગોમાં જે કાર્યો કરવા પડે છે તે બોજારૂપ લાગે છે. વાત લીધી છે કે એને કાર્ય કરવા નથી પણ કરવા પડે, ન ચાલતા કરવા પડે, કેમ કે પોતાના પરિણામમાં નીચે જવા માંગતા નથી, હઠ કરીને પરિણામ બગડી જાય એવું તો કાંઈ કરવા માંગતા નથી, પણ ન ચાલતા કરવા પડે, પોતાના પરિણામને જાળવી રાખવા, વૃદ્ધિગત કરવા માટે કરવા પડે, એ અપવાદ છે, એડજસ્ટમેન્ટ છે. કરવા પડે એટલે એને આવી પડેલા પ્રસંગો કહેવાશે. જે કાર્યો કરવા પડે છે તે બોજારૂપ લાગે છે. એકવાર એક ભાઈ પ્રશ્ન કર્યો હતો બેન્સને, અમેરિકામાં બધું રહેતા છે, આમ કરીએ છીએ તેમ કરીએ છીએ, અને ચક્રવર્તી પણ આથી વધારે પ્રવૃત્તિ તો કરતા હોય છે, એવો દ્રષ્ટાંત ન લેવાય. ચક્રવર્તીને તો એ વાત આવી પડેલી છે, માથે આવી પડેલી છે, અને તું તો હોશથી લેવા જાય છે. જે વ્યક્તિ ફેર છે એને બોજો લાગે છે, અને તને હોશ આવે છે. ઉત્તર દક્ષિણ નો ફેર છે, એવું છે. શુભાશુભ બે માં એવું છે. હું ગંધર્વે પણ ભગવાનનું પ્રવચન સાંભળવા, દિવ્ય ધ્વનિ સાંભળવા જાય છે સંગોસરણમાં, તો આપણને પણ સાંભળવાનો ભાવ તો આવે, ગંધર્વને આવે, પણ એને બોજો લાગે છે, અને તને હોશ આવે છે. બે માં ફેર છે, એ શુભ ભાવને તને હોશ ચડે છે, એમને બોજો લાગે છે, એમને અંદરમાં સમાઈ જવાનું છે, આટલું બહાર નીકળાય છે એ પોસાતો. એમાં જેમ કોઈ વેઠ ઉતારવી પડે, વેઠ મફતમાં કામ કરવું એને વેઠ કહે છે. જમાનામાં એવું હતું કે જમીનદાર લોકો હતા, ગરીબ માણસોને વેઠે લઈ આવે, વાર તહેવારે આપે, એને કપડાં આપે, મીઠાઈ આપે, કામવાનું, પણ એને એમ કે તારે રોજ આવવાનું, કામ કરી દેવાનું, હા જે કાંઈ આપે નહીં એને, એટલે ગરીબ એને વેઠિયા કે વેઠિયા, એટલે વગર મહેનતાણે કામ કરવું એનું નામ વેઠ. એમ નાની જુએ છે કે આ જે સંસારના કાર્યો કરું છું, કરવા પડે છે, એ વેઠ જેવા છે. કેમ કે સામે મને તો કાંઈ લાભ થતો નથી, મને કાંઈ મળતું નથી, એનાથી મને કોઈ લાભ નથી, એટલે એને વેઠ લાગે છે. આવી પડેલી આફત જેવા લાગે છે. સામાન્ય માણસની જેમ તે એટલે આત્મારથી જીવ આવી રીતે સમ્યક દર્શન તરફ આગળ વધતો જીવ ઉલજીને કોઈ કાર્યમાં પડતો નથી. જોકે આત્માની રુચિ થવા છતાં હજુ અહીં વિકલ્પ છે, પરંતુ વિકલ્પ ઉપર વજન નથી. વિકલ્પ છે, હજી કાંઈ નિર્વિકલ્પ દશાંત થઈ નથી. પૂર્વ ભૂમિકામાં રુચિ પ્રગટી છે અભેદની, પણ હજી વિકલ્પ છે. પણ આ વિકલ્પ આવો આવ્યો ને આવો સારો આવ્યો ને એ વિકલ્પ ઉપર એને વજન નથી, વિકલ્પ ઉપરનું એને લક્ષણ નથી, વજન નથી, તેથી તેનું જોર નથી. એટલે એને વિકલ્પ જે રાગ રૂપ છે એ રાગ ઉપર જોર નહીં હોવાને લીધે રાગ તીવ્ર થતો નથી. વિકલ્પ છે સ્વરૂપનો, તો પણ એ વિકલ્પ આગળ વધતો નથી. ચૂકી જવાનું શું કારણ છે? કે વિકલ્પ ઉપર એનો જોર નથી. જો વિકલ્પ ઉપર જોર દે તો વિકલ્પ વધે, પરંતુ આ હું એમ લાગે છે, એમ વિચારે છે, એમ નહીં. શું વાત છે? આ હું સ્વરૂપ લક્ષ્મણ છે, આ રીતે વિદ્યમાન પ્રગટ, વિદ્યમાન પ્રગટવત, વિદ્યમાન પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, આ હું આ એમ લાગે છે. લાગે છે એટલે વિચારે છે એમને, વિકલ્પ કરે છે ને એમ લાગ્યા કરે છે પોતાનું સ્વરૂપ કે આ હું. એ પ્રકારે સ્વભાવ ઉપર ઘોલનનું જોર છે.
ઉપરમાં આવી વાત
ખલેલ પડે છે, પોતાના રસના વિષયમાં ખલેલ પડે છે. ખલેલ તો સમજે, બાધા પડે છે, બાધા પડે છે, એનું પોતાને ગમતું નથી. હંગમાનો વિષય થાય છે. તે પ્રકારે સ્વભાવ ઉપર ગોલનનો જોર છે. આ હું એમ લાગે છે તેવા પ્રકારથી સ્વભાવ ઉપર ગોલનનો જોર છે. ગોલનનો જોર સ્વભાવ ઉપર જાય છે કે આ હું એમ જોર થયા કરે છે સ્વભાવ ઉપર. અને ગોલનમાં તે વખતે સ્થૂળ વિકલ્પો રહેતા નથી, પણ વિકલ્પો પણ ઘણા સૂક્ષ્મ થઈ જાય છે અને અંતરજલ્પ કહેવામાં આવે છે. સૂક્ષ્મ વિકલ્પો વર્તે છે, પણ ઘૂંટણ ચાલે છે એમાં વિકલ્પો સૂક્ષ્મ હોય છે. અને જોરથી ગોલનમાં સ્વ વિષય ઘટાવા લાગે છે વેગપૂર્વક. પોતાનો જે સ્વ વિષય, પોતાનો જે શુદ્ધાત્મ તત્વ છે, પરમાત્મ તત્વ છે, એ પરમ પદાર્થ ઘૂંટાવા લાગે છે. ગોલનની અંદર એ ઘૂંટાય છે, ઘૂંટાઈને એનો રસ એકદમ ગાઢ થઈ જાય છે. આ રીતે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં આ હું એમ થઈ જતા વિકલ્પ થતા નથી. શું છે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં એ રસ? નિર્વિકલ્પ રસ છે, ઘૂંટાતો રસ છે, એમાં વિકલ્પ શાંત થવા લાગ્યા, સૂક્ષ્મ થવા લાગ્યા. અને નિર્વિકલ્પ આત્મદ્રવ્ય પ્રત્યેનો જે રસ છે એ પણ નિર્વિકલ્પ છે. જ્યાં સુધી વિકલ્પનો ઉત્થાન છે ત્યાં સુધી હજી ઢોપીઓને નિર્વિકલ્પ અનુભૂતિ કહેવાતી નથી, પણ એ તારતમ્ય ભેદ છે અહીંયા. એટલે હજી એ રસમાં પર્યાપ્ત સ્થિતિ નથી, ત્યાં સુધી સૂક્ષ્મ વિકલ્પ ચાલુ રહે છે. એ જ સ્થિતિમાં પર્યાપ્ત દશા ઉત્પન્ન થાય ત્યારે એક તબક્કે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. આ રીતે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં આ હું, આવો હું, નિર્વિકલ્પ જેવો છે એવો હું એમ થઈ જતા વિકલ્પ ઉત્પન્ન થતા નથી, અર્થાત વિકલ્પો પણ છૂટી જાય છે. જે ઉત્પન્ન થતા નથી એને છૂટી ગયા એમ કહેવામાં આવે છે. જુઓ, અહીં આ હું એવો વિચાર માત્ર નથી, આ હું એ કોઈ વિકલ્પ નથી, પરંતુ એમ લાગે છે કે આ હું, એ લાગવાની વાત છે. જેમ ગળ્યું લાગે છે એ કોઈ ગળપણનો વિચાર નથી, ઠંડુ લાગે છે એ કોઈ ઠંડી સંબંધીનો વિચાર નથી, એ તો એક અનુભવ વિષય છે. એમ અહીંયા લાગે છે એ પ્રત્યક્ષ અનુભવ પહેલાનો અનુભવ પદ્ધતિનો પ્રકાર છે, અનુભવ પદ્ધતિનું એ કાર્ય છે. જે લાગવું છે, ભાસવું છે, એ અનુભવની પદ્ધતિ વાળું પરિણમન છે. એ વિચાર માત્ર પરિણમન નથી, વિકલ્પ માત્ર પરિણમન નથી. વિકલ્પ વિચાર અને અનુભવ પદ્ધતિમાં આ ફરક છે. લાગે છે, ભાસે છે, એ માત્ર વિચારાધીન નથી. પણ એ વખતે વિચારનો નાશ નથી થયો ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભૂતિ નથી એમ કહેવાય. પણ લક્ષ્મણ તો નિર્વિકલ્પ તત્વ તે જ હું છું, પોતાનું સ્વ નિર્વિકલ્પ તત્વ, એમાં જ હું પણ ગ્રહણ કરવાનો જોરથી પ્રયાસ ચાલે છે. એટલે અહીંયા આ હું પરંતુ એમ લાગે છે કે આ હું, એને પણ અવતરણ ચિહ્ન માલ્યું. એમ લાગે છે કે આ લાગવું એટલે અહીંયા અસર થવી, લાગવું એટલે વિચાર વિકલ્પ નહીં પણ એવી પરિણામ ઉપર અસર થવી કે આ હું. એમ પરિણામમાં સ્વભાવ ભાવની અસર આવવી. જ્યાં પોતાપણું ન હોય, મમત્વ ન હોય, ત્યાં કાંઈ લાગવું કે અસર થતી નથી. પોતાનું મકાન હોય ને ભાડુતને રહેવા આપવું હોય ત્યારે એમ કીધું જો ભાઈ મકાન છે એમ સાચવજો, મકાનમાં કાંઈ તમારાથી નુકસાન ન થાય, કેવી રીતે તમે રહેજો તો ભાડે આપે તો કબૂલ. પછી સરખાઈનો 6 ઇંચનો ખીલો લઈ કપડાં ટીંગાડવાની કે સુકવવાની દોરી બાંધી હોય, વરસાદ આવે તો રૂમમાં ને રૂમમાં 6 ઇંચનો ખીલો લઈને ધરાણ ધરાક દિવાલમાં મારે એમાં ગાબડું પડી જાય કે તિરાડ પડી જાય દિવાલમાં તો તમે શું કર્યું ભાઈ? ખીલો તો દિવાલ ને વાગ્યો છે, અસર કોને થઈ? પણ જ્યાં મમત્વ હોય ત્યાં અસર થાય છે. નિવૃત્ત થઈ ગયા હતા, હવે મેં કાંઈ લગવાડ રાખ્યો નથી, કઈ લગવાડ રાખો નથી, પણ હજી કઈ અંદર માં કઈ કામ થતું નથી. લગવાડ ન રાખો હોય અંદર માં કામ થતું નથી, બરાબર તપાસ્યું છે કે ક્યાંય લગવાડ નથી? એમ ને એમ તો ક્યારેક વિચાર આવે તો છોકરાને એમ કે જો ભાઈ અહીંયા સાચવજો, નહીં તો તને નુકસાન થશે, એવું કોઈ એને સલાહ સૂચના દઈએ છીએ. તમારા છોકરાને સલાહ સૂચના આપો છો ને તમે, કેમ મારા છોકરાને નથી આપતા? એને નુકસાન થાય એની અસર હજી થયું નથી, કદાચ થાય તો એની અસર તમને અત્યારથી થાય છે. લગવાડ છે કે નહીં? લગવાડ નથી, એવું નથી, લગવાડ છે. જીવ ક્યાંક અટકો છે અને અટકો છે એટલે એ પોતે પોતામાં આવતો નથી, ક્યાંક બહારમાં બીજામાં અટકો છે. એટલે એકલી કાંઈ પ્રવૃત્તિથી નિવૃત્તિ લે માટે કાંઈ એને આત્માનો લાભ થાય એમ નથી. જે પ્રવૃત્તિમાં રહેવું પડે રહેવું નથી કે નિવૃત્તિમાં રહે, બંને અવસ્થામાં મુમુક્ષુને તો પરમાંથી મમત્વ ઉઠાવવું છે. પરમાં મમત્વ લાગે તો એની અસર આવ્યા વિના રે નહીં. એને અસર કે છે, અસરમાં તો વિના એને અસર આવે છે. તો અહીંયા શું છે કે આ હું એમાં સ્વભાવની અસર છે પરિણામ ઉપર. આ વાત આ હું એમાં જે જ્ઞાન સમક્ષ જ્ઞાન સન્મુખ છે સ્વરૂપની અભિમુખ થયું છે તો એમાં પરિણામ ઉપર એની અસર છે કે આ હું એમ અસર આવે છે. એટલો વિકલ્પ નથી, ત્યાં વિકલ્પ નથી, જીવન નથી ત્યાં સુધી વિકલ્પ છે, પણ એટલો વિકલ્પ નથી, પરિણામ ઉપર અસર છે ત્યાં. લાગવું એટલે અસર થવી, જ્યાં પોતાપણું ન હોય આ સિદ્ધાંત લીધો છે, મમત્વ ન હોય ત્યાં લાગવું કે અસર થતી નથી. એટલે અનર્પિત એમાંથી નીકળે કે જ્યાં પોતાપણું મમત્વ હોય ત્યાં આપોઆપ અસર ઊભી થાય છે અને તે સૌ કોઈને અનુભવ ગોચર છે, એ તો દરેકને અનુભવમાં આવે છે કે અસર કોને કહેવાય. જેમ કે કોઈ કોઈની સાથે વાત કરતા આડકતરી રીતે કોણો મારે સંભળાવે કોઈ વાત, કે કોકને સંભળાવે કોકને, આ તો માયાકારની પ્રવૃત્તિ હોય છે ને, તો બીજો માણસ સમજી જાય છે, જેને પ્રયોજન છે એ વિષય સાથે એ સમજી જાય છે કે પેલાને એ વાત કરે છે એ તો ખાલી બહાનું પકડ્યું છે વાત કરવાનું, ખરેખર મને સંભળાવે છે. તો એને અસર થાય છે. એ શબ્દો તો ઓલાને સંભળાવે છે, છતાં આને અસર થાય છે. પેલાને અસર થતી નથી, જેને સંભળાવે છે એને અસર થતી નથી. તો એનું કારણ શું છે કે એને એમાં પોતાને કલ્પ્યો છે કે આમાં મારી વાત છે, આ મને કહે છે, એમ બચ્ચે પોતાને દાખલ કરી દે છે. જ્યાં મમત્વ હોય ત્યાં અસર આવ્યા જ્ઞાન. જ્ઞાની તો એને કોઈ કહે તો પણ અસર લેતા નથી, એને કોઈ અપમાન કરે, કોઈ એને અનુચિત શબ્દો કહે તો એ જ્ઞાન નું નહીં કરી દે છે. ઠીક છે, આ કાળમાં કોઈ યોગ નહીં છે એવો કોઈ પૂર્વકર્મ ન ઉદય છે, અથવા એ કહે છે એવો કોઈ મારાનો દોષ હોય તો મારે અવશ્ય મારા સ્વરૂપનું આરાધન કરીને દોષને ટાળવો ઘટે, ન હોય ને કહે અવર્ણવાદ કરે, તેને ન હોવા છતાં દોષારોપણ કરવું એને અવર્ણવાદ કહે છે. જે દોષ ન હોય તેવા દોષોનો આરોપ થવો તેને અવર્ણવાદ કહે છે. કોઈ અવર્ણવાદ કરે એ જ્ઞાન જ્ઞેય કરે છે. ઠીક છે, આ કાળે કોઈ એવો પ્રકારનો ઉદય છે. પણ એથી મારા જ્ઞાન ઉપર એની કાંઈ મારામાં અસર થતી નથી. કદાચ ચારિત્રની અસ્થિરતાથી થોડી અસર થાય તો એ અસરનો એને નિષેધ આવે છે કે અંદરમાં તો હું જોઉં છું તો મને અસર નથી, ભૈયા આટલી ચલાયમાન પણ ચલિત પણ કેમ આવે છે, તો અંદરમાં એને એનો નિષેધ આવે છે, એનો ખેદ આવે છે. તે પ્રકાર છે. અહીં નિજમાં નિર્બુદ્ધિ થતાં દ્રઢ સ્વભાવ રૂપ પોતા રૂપે પ્રથમ લાગે છે. દીપચંદજી આ સુબંધીનું એક વચન લીધું છે કે નિજમાં નિજનું અવલોકન થતાં ઉપયોગ શુદ્ધ થાય. નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય. કેમ કે પોતાનું સ્વરૂપ છે એમાં પોતાને જોતા પછી જોનાર ઉપયોગને અશુદ્ધતા હશે નહીં થાય. કેમ કે સ્વરૂપે કરીને પોતે શુદ્ધ છે, નિર્ભય ચિત્ત છે. એવું જે નિજ સ્વરૂપ એને ઉપયોગ જોવે તો એમાં શું ઉપયોગને અશુદ્ધ થવાનું શું કારણ છે? એમાં કોઈ ઉપયોગ અશુદ્ધ થાય
નહીં.
બહુ સુગમ પદ્ધતિ અધ્યાત્મની એમણે દીધી છે એ અહીંયા છે કે નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય. આ જ્ઞાન તે આત્મા, આ જ્ઞાન માત્ર તે આત્મા, એકલા જ્ઞાનને શુદ્ધ જ્ઞાનને સ્વપ્ણે ગ્રહે ઉપયોગ શુદ્ધ છે. ત્યાં કોઈ અશુદ્ધતા થવાનો પ્રસંગ આવતો
નથી.
અહીં નિજમાં નિજબુદ્ધિ થતા મમત્વ પરમાત્મા નિજબુદ્ધિ નહીં પણ નિજમાં નિજબુદ્ધિ થતા દ્રઢ સ્વભાવ પોતા રૂપે પ્રથમ લાગે છે. લાગે છે એટલે અસર આવે છે. દ્રઢ સ્વભાવ સ્વ સ્વરૂપે પરિણામમાં એની અસર લાગે છે. સ્વ સ્વરૂપણાની પરિણામ ઉપર અસર આવે છે પહેલા, પ્રથમ લાગે છે. પણ અહીંયા માત્ર સામાન્ય લાગવું નથી, સામાન્ય સ્વસ્વરૂપણે લાગ્યું એમ સામાન્ય વાત નથી, પરંતુ તેનું જોર વધે છે. કેમ કે અનંત વીર્યનો પિંડ છે, અનંત સામર્થ્યથી ભરપૂર તત્વ છે, એટલે એવો હું એમ જે લાગે છે એમાં જોર આવ્યા વિના રહેતો નથી. વેદન, વેદન તો જ્ઞાન વેદન છે, એનું ગ્રહણ છે. પણ નિર્વિકલ્પ વેદન જે પછી છે, જે લાગે છે ત્યાં તો પૂર્વ ભૂમિકા છે. નિર્વિકલ્પ વેદનની પૂર્વ ભૂમિકા છે. વેદન પકડાય છે, જ્ઞાન વેદન પકડાય છે. એટલે નિજમાં નિર્બુદ્ધિ થતાં દ્રવ સ્વભાવ તે હું એવી લાગણી અથવા અસર પહોંચવી થાય છે, એમાં જોર આવે છે, બળ ઉત્પન્ન થાય છે, એવું બળવાન પરિણામ ઉત્પન્ન થાય છે અને એ બળ વધતા બસ શરૂઆતમાં જે બળ છે એના કરતા બળ વધતા 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 કોઈ એવી સ્થિતિએ પહોંચે છે કે તદ્રુપ સ્વીકાર સ્વાકાર સ્વીકાર નહીં પણ તદ્રુપ સ્વાકાર પરિણામ થઈ જાય છે, જેવું પોતાનો સ્વભાવ છે એવા જ આકારે ત્યાં પરિણામ તદ્રુપ થઈ જાય છે. જીવ અજ્ઞાન દશામાં નિર્ણય કરીને નિર્ણયની ભૂમિકાએ પહોંચે છે અને નિર્ણયની ભૂમિકાએ પહોંચ્યા પછી કેવી રીતે આગળ વધે છે અને આગળ વધતા વધતા અનુભવ મને પહોંચે છે થઈ જાય છે અને સ્વચેતન પરિણામ થતા એટલે કે જેવું નિર્વિકલ્પ તત્વ છે એવું જ નિર્વિકલ્પ પરિણામ થતા વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. વિકલ્પ ઉત્પન્ન થતો નથી અને વિકલ્પ છૂટ્યો એમ કહેવામાં આવે છે. થતો વિકલ્પ બંધ થયો તે વિકલ્પ છૂટ્યો એમ કહેવામાં આવે છે. થયો તે છૂટ્યો એમ નહીં, ન થયો એને છૂટ્યો એમ કહેવામાં આવે છે. અને અંદરમાં ઉતરી જાય છે એટલે વ્યાપી વ્યાપક ભાવે પોતાના સ્વરૂપને સ્વભાવથી અને ગુણથી વેદે છે અથવા અનુભવ ગોચર કરે છે અને એમાં તીવ્ર આત્મરસ હોવાને લીધે અત્યંત આત્મરસ હોવાને લીધે એ રસમાં એ ઊંડો ઉતરી ગયો છે એમ કહેવામાં આવે છે. આત્મરસ તીવ્ર થયો એને આત્મામાં ઊંડો ઉતરી ગયો એમ કહેવામાં આવે છે. માણસ કહે છે ને બહુ વિધ ના થાય માણસ શું કહે હવે મારો જીવ ઊંડો ઉતરી જાય છે અસહ્ય વેદના થાય અને બેભાન થવા પૂર્વેની એને અવસ્થા હોય ખ્યાલ હોય તો એ એમ કે હવે મારો જીવ ઊંડો ઉતરી જાય છે. એટલે કે વેદનામાં ને વેદનામાં હું એટલો બધો તલ્લીન થઈ જાઉં છું કે પછી વેદનામાં બીજું કાંઈ વેદના સિવાય બીજું કાંઈ ભાન રહેશે એમ. અહીંયા જ્ઞાન વેદનમાં આત્માના અનુભવના વેદનમાં એટલો જીવ ઊંડો ઉતરે છે કે આત્મરસની ઊંડો આત્મામાં ઊંડો ઉતરી ગયો એમ કહેવામાં ક્ષેત્રની ઊંડાઈ નથી અહીંયા પણ આત્માના ક્ષેત્રની ઊંડાઈ નથી અહીંયા ભાવની ઊંડાઈ છે. ભાવની ઊંડક ઘણી છે એટલો તીવ્ર રસ ઉત્પન્ન થાય છે કે દ્રષ્ટાંત લઈએ વિચારવા જેવો વિષય છે. તીર્થંકર આદિ અનેક જ્ઞાનીઓ દેવલોકમાંથી કે ક્યાંયથી પણ આવે કોઈ પણ ગતિમાંથી બે ગતિ છે તિરિંચમાંથી તો કોઈ આવતા નથી પણ શ્રેણિક રાજા જેવા હોય તો નરકમાંથી આવે છે બાકી બહુધા તો દેવલોકમાંથી આવે છે. જ્યારે જીવ માતાના ગર્ભમાં આવે છે ત્યારે પણ એની જ્ઞાન દશા ચાલુ હોય છે. વિચારવાનો ક્ષોક્ષણ નથી ત્યાં. માતાના ગર્ભમાં આવેલો જીવ એની વિચાર દશાનો ત્યાં ક્ષોભસમ ખુલતો નથી ખુલેલો હતો નથી તો વિચાર દશા ત્યાં વિકલ્પ નથી કે હું આત્મા છું કે હું મનુષ્ય છું કે હું દેવ છું કે હું બાળક છું કે વૃદ્ધ કાંઈ નહીં. જ્ઞાન દશા ચાલુ રહી છે શું કારણ છે જ્યાં વિચારનો પણ ઉઘાડ નથી ત્યાં જ્ઞાન દશા ચાલુ રહેવાનું શું કારણ છે કે એને જે આગળની પર્યાય છોડી એ આત્મરસથી છોડી છે. દેહત્યાગની અવસ્થા વ્યવહાર પ્રાણ જે જળ પ્રાણ છે એની યોગ્યતા અને એ પ્રાણ છૂટવાનો જે ત્યાગ થવાનો જે અવસર છે એમાં બહુ ભાગ જીવો પર્યાય બુદ્ધિ હોવાને લીધે સાંજ ભાન ગુમાવીને બેશુદ્ધ થઈને અવસ્થાને છોડે છે. જ્ઞાની આત્મજાગૃતિમાં હોય છે, કદી બેશુદ્ધ થતા નથી. દેહ ત્યાગના કાળે જ્ઞાની કદી બેશુદ્ધ થાય નહીં. આત્મજાગૃતિમાં હોય છે, એટલું જ નહીં, આત્માના તીવ્ર રસમાં હોય છે. કોઈ તો શુદ્ધોપયોગમાં દેહ ત્યાગ કરે છે, નહીં પણ કોઈ તીવ્ર રસમાં તો હોય જ છે. તીવ્ર પુરુષાર્થ મને તીવ્ર રસમાં તો હોય જ છે. અને એ અવસ્થામાં થયેલો જે દેહ ત્યાગ એને સમાધિ મરણ કહે છે. તેથી એનું બીજી ગતિની જે પર્યાય શરૂ થઈ ત્યાં પણ એનું જીવન સમાધિમય શરૂ થાય છે. જેનું મરણ સમાધિમય, એનું જીવન પણ સમાધિમય થાય છે. તો એ માતાના ગર્ભમાં પણ આત્મભાન સહિત, આત્મજ્ઞાન સહિત હોય છે, એમાં બીજો કોઈ ફેર પડતો નથી. એનું કારણ શું વિચારવાનો વિષય છે કે એટલા તીવ્ર રસથી એ શુદ્ધોપયોગમાં ઊંડા ગયા હોય છે. શુદ્ધોપયોગમાં એટલા ઊંડો ઉતરે, અંદરમાં છૂટીને વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. અંદરમાં ઉતરી જવાય છે એમ કહેવાય છે, કોઈ ક્ષેત્રથી અંદરમાં જાય છે એમ નહીં, પણ ભાવમાં એટલી આત્મરસની તીવ્રતા છે કે કદાચ એ દેહ ત્યાગનો એ વખતે પ્રસંગ હોય તો એને ખબર ન પડે. શુદ્ધોપયોગમાં દેહ ત્યાગ થાય તો એને ખબર ન પડે કે આ વખતે દેહ છૂટ્યો. જેમ કોઈ સ્પર્શ કરે, કોઈ મારે છે, દેહ ભેદે ખાય, બટકા ભરે, કાંઈ ખબર ન પડે. દેહ ત્યાગ થાય તો એને ખબર ન પડે, કેમ કે ઉપયોગનો વિષય તો એક કાળે એક જ રહે છે, બે વિષય થતા નથી. જ્યાં એ દેહ ધારણ કરે ત્યાં એ આત્માના ભાવ સમજે. દેવલોકમાં જાય મનુષ્ય, અહીંયા તો કોઈ સગર્ભ અવસ્થા નથી, તો સુધી કુમાર અવસ્થામાં ત્યાં યુવાન અવસ્થામાં આળસ મળીને કોઈ સુતેલો માણસ બેઠો થાય એમ ત્યાં જે ઉત્પન્ન થવાના સ્થાનો છે ત્યાં સુધી ઉત્પન્ન થાય છે. અનન્ય રુચિ અને પુરુષાર્થનું દોરવાનું પરિણમન થતા સમસ્ત ગુણોના પરિણમનને સ્વદ્રવ્યાકાર ભાવે પરિણમાવી સર્વગુણાંતે સમ્યક મને ઉત્પન્ન કરે છે, કે જે પરિણામ આનંદ ભાવનું છેદક છે. એ સમ્યક દર્શન એની પૂર્વ ભૂમિકા.